भवसंभवभीतिभेदनं सुखसंपत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। श्री सहजानन्द स्वामिने नमो नमः। श्री घनश्यामाय नमो नमः। बोलो स्वामी नारायण भगवान। समत 2067 अषाढ़ वद आठम छे आजे अने शनिवार छे। तारीख 23/7/11 छे। पूर पहेलुं तरंग 51 मुं यज्ञोपवीत विधिमां गुरुनो उपदेश। હવે આમાં જાજો ઉપદેશ આવે છે બ્રહ્મચારીના ધર્મ ટૂંકમાં। હવે નિષ્પાપ ગુરુ કહે છે એટલે જે પેલા હોય ને બ્રાહ્મણ શુક્લજી એ વાત કરે છે। હે બાળ બ્રહ્મચારી ઘનશ્યામ તમે સાંભળો, વર્ણિના ધર્મો હું કહું છું। કેમ જે તમે હવે વર્ણિ બન્યા, બ્રહ્મચારી બન્યા, હવે તમે બ્રહ્મચર્ય આશ્રમમાં પ્રવેશ કર્યો, ઉપવિત પામ્યા, એટલે હવે તમારે વેદ ભણાય। ધર્મશાસ્ત્ર એવું કહે છે કે ઉપવિત સંસ્કાર પર્યા પછી વેદનો અભ્યાસ થઈ શકે, ઉપવિત સંસ્કાર લીધા પહેલા વેદ ભણવાનો અધિકાર નહીં। હવે તમારે વેદ ભણાય અને તમારા હું ધર્મ કહું છું એ તમે પાળો। દરેક આશ્રમવાળા એ પોતપોતાના આશ્રમ ધર્મને અનુસરવું જોઈએ અને તે પ્રમાણે ચાલવું, વર્તવું, હૃદયમાં વિચાર કરીને પવિત્ર શુદ્ધ ધર્મને સ્વીકારવો। પહેલો ધર્મ, ક્યારેય ક્રોધ કરવો નહીં। ધર્મ નંબર 1 બ્રહ્મચારીનો ધર્મ છે, પણ આપણને ક્યાં આ લાગુ નથી પડતો? બધાને લાગુ પડે। ક્યારેય ક્રોધ કરવો નહીં, પણ ટાણું આવે ત્યારે ધાર્યું રહે નહીં, તપવા માંડે માલિકરથી મગજ ફાટે ને ઘણાને તો કંટ્રોલ જ ન રહે, ભોગા કાઢી નાખે, સમજ્યા? 1 મિનિટનો ક્રોધ આપણી 60 મિનિટ બગાડે છે। હો, બહુ મોટું નુકસાન કરે છે, પણ સ્વભાવ જે છે ને એ ટળવા બહુ કઠણ છે। અમુક માન્યતાઓ બદલી જાય ને તો ક્રોધ મટી જાય। ક્રોધ અમુક આપણી જે માન્યતાઓ હોય, સમજણ હોય, આપણું જે જ્ઞાન હોય એને અનુસારે થાય। ઊંડેથી આપણી ગેરસમજણને બદલી નાખીએ તો કદી ક્રોધ આવે નહીં। અમે એકવાર અમારી સભામાં બધા સંતોને એવું પૂછ્યું હતું કે જેને ક્રોધ નો જ થાય એવા સાધુ બોલો, જાણું કે ક્રોધ ન જ થાય અમારે, બને ત્યાં સુધી અમારું મગજ ગરમ ન થાય। પણ આખા મંડળમાંથી 2 સાધુએ આંગળી ઊંચી કરી, એક કૃષ્ણપ્રિય સ્વામી ને એક અલૌકિક સ્વામીએ, એ કે અમારે એ નથી દુઃખ, બિલકુલ દુઃખ ન મળે, સમજાણું, બને ત્યાં સુધી અમારે નથી થતું। પછી અમે બધાએ વિચાર કર્યો કે આને કેમ નહીં ક્રોધ થતો હોય, આખી દુનિયાને થાય છે, લગભગ ને થાય છે। પછી તો અમે એ બેયનું ઇન્ટરવ્યૂ લીધું રીતસર, કે આમાંથી કંઈક શીખવા જેવું છે। પછી બેએ જે વાત કરી છે ને એ કાંઈ આપણા શરીરના કોષોની ભૂલ હોય કે એવી કોઈ વાત ન કરી, એને પ્રસંગની પરિસ્થિતિની કાંઈ વાત ન કરી, એણે એટલું જ કીધું કે અમે તો એવી સમજણ રાખીએ છીએ કે જે થાય છે તે બધું બરોબર જ થાય છે, એટલે ક્રોધ ક્યારેય થતો નથી। ત્યારે વળી સાધુઓએ સવાલ કર્યા, એમ કેમ મનાય? કોક માણસ હાવ ખોટું બોલતો હોય, કોક માણસ હાવ ખોટું કરતો હોય, તો એમ કેમ માનવું બરોબર જ થાય છે? ત્યારે એમણે એમ કહ્યું કે જો બરોબર ન થતું હોય તો એ કરે નહીં, તો કે પણ હા ખોટું કરે ને તો તમે કે નો બરોબર થતું હોય નો કરે એમ કહો છો, તો કે એના મનમાં બરોબર હોય તો જ કરતો હોય, માટે બધું બરોબર જ છે. અને પણ કે એના મનમાં બરોબર હોય પણ આપણા મનમાં ખોટું હોય તો આપણે એના મનથી વિચારાય ને કે એને હાસું લાગતું હશે ત્યારે જ એમ કહેતો હશે ને એમ કરતો હશે ને. અરે પણ એને, અરે ભાઈ હવ હવની મનને સાચા હોય છે, હવની રીતે હવ બરાબર જ હોય છે. આપણા મનમાં એ ખોટો ઘમંડ રહેશે કે હું જ બરોબર છું ને એ બરોબર નથી. આપણે એટલું ટાળી દઈએ એટલે ક્રોધ ટળી જાય, એમ એણે જવાબ આપેલા એ મને યાદ છે. આપણે માટે એ ખોટું કરે છે ને ખોટું બોલે છે, પણ એને માટે તો એ સાચા છે, સાચા છે ને બરાબર જ કરે છે. માટે બધું બરાબર જ બધાને માટે હોય છે. આપણે ઉકળી જવાની, ઉલ્લી પડવાની કોઈ જરૂર હોતી નથી. પણ આપણાથી આ સમજણ કેળવાતી નથી કે બધા બધાની રીતે, હવની રીતે સાચા અને બરાબર જ હોય છે. આપણી રીતે એ ખોટા અને ખરાબ કે અયોગ્ય કરનારા, પણ એની રીતે તો બરાબર જ હોય છે. માટે આપણે તપે શું ફેર પડે, નકામું શું ઉલળવાનું, દખો જ કરવો છે ને. આવું સાધુ સમજે છે, આ સાધુની સમજણ છે. આપણે કેળવવા જેવી તો ખરી, ખ્યાલ છે ને તમને? આવી વાત થઈ હતી કે નહોતી થઈ કે અમે સમજીએ છીએ કે એની રીતે એ સાચા જ છે, એને સાચું લાગતું હોય તો જ એમ કરતા હોય ને. આપણે ખીજાઈ જવાની, ઉલ્લી પડવાની શું ફેર પડે, શું જરૂર. એને જ્યારે એ સાચું નહીં લાગે, ખરાબ લાગશે, ખોટું લાગશે, અયોગ્ય લાગશે, ત્યારે એ પોતે નહીં કરે. ત્યારે પ્રશ્ન કર્યો કે ઘણા બહુ ખીજાઈ જાય છે, એના માટે તમે શું વિચારો? તમે તો કોઈ દી ખીજાતા નથી, પણ ઘણા તો બહુ ખીજાય દીમાં દહ વાર. તો કે એને એ સાચું લાગે છે કે ખીજાય તો જ હરકું હાલે, ખીજાવવું એ જ બરાબર છે, નહીંતર મારા બેટા કોઈ છે ને આપણે ગણે નહીં, એની એવી સમજણ છે. અને નથી ખીજાતા ને એની એવી સમજણ છે કે બહુ ખીજા ખીજા કરીને તો કોઈ ન ગણે, પ્રેમ આપીએ જ બધા આપણને ગણે, એટલે એ ખીજાતા નથી. ઓલાને ખીજાય તો બધા આપણને ગણે ને આપણે દીવે એમ છે. અને આના મનમાં એમ છે, મૂળ સ્વસ્ય ભાવ ઇતિ સ્વભાવ. કાલની વાત, પોતાની જે ભાવના એને કે સમજણ, એને જ સ્વભાવ કહેવાય. બોલો, શાંત રહેવાનો સ્વભાવ તો એમાં એવી સમજણ હોય, ક્રોધી સ્વભાવ તો એમાં એવી સમજણ હોય. આખીર બધા છેડા સમજણને અડે છે. ક્રોધ ન કરવો, એટલું એક ટૂંકું વાક્ય શુકલજીએ, ગુરુએ કહી દીધું ઘનશ્યામને, પણ ક્રોધ ન કરવો એમાં તો બહુ ઝાઝી વાત સમજવી પડે એમ છે, ત્યારે ક્રોધ ન થાય. થોડી સમજણવાળાને તો બહુ ક્રોધ થાય, ને જે ખીજાય ખીજાય કરે એને સમજણની બહુ તાણ છે એમ કહેવાય. હવે એ કાંઈ આપણે લાવીને કાંઈ સમજણની પૂર્તિ કરી શકીએ નહીં, એ તો એણે પોતે વિચારીને ખૂબ અભ્યાસથી સમજણ પોતાની ઊંડે સુધીની તમામ બદલી નાખવી જોઈએ. જેમ બ્લડ કેન્સર થયું હોય એના શરીરનું તમામ બ્લડ બદલી નાખે ત્યારે એ ઉગરે, એમ તમામ સમજણ બદલી નાખે. એક સમજણનો ફોદોય રહી જવો ન જોઈએ, જૂની સમજણનો આખી નવી સમજણ સેટ કરે ત્યારે જરી કંઈ ક્રોધ ક્યારેય ન થાય. અને એ માણા આખો ક્રોધીમાંથી શાંત બની જાય, પણ સમજણ બદલાય ત્યારે થાય. નહીતર તો નિયમય કામ ન લાગે, નિયમને તોડી નાખે. જ્યારે પ્રસંગ આવી પડે ને ત્યારે નિયમે ઉડી જાય, લીધો હોય ને નિયમ ક્રોધ નહીં કરવાનો, ન પડે. એવી જ રીતે કામ, લોભ, ઈર્ષા, અદેખાય, અભાવ લેવાનો સ્વભાવ, અહમ, બધા દોષોનું મૂળિયું સમજણ સમજી લેવી, થોડી ઘણી પરમેશ્વરે જો આપણને બુદ્ધિ, હોશિયારી, ચાતુરી આપી હોય તો આ દોષો ટાળવામાં તમને તમારી બુદ્ધિ, ચાતુરી, હોશિયારી બહુ ઉપયોગી થાય. પણ એનો ઉપયોગ માત્ર ને માત્ર પોતાના દોષો ટાળવા માટે કરવામાં આવે, એ તમામ સમજણ શક્તિ નિજને સુધારવામાં જો વાપરવામાં આવે તો કામ થાય. પણ જેનામાં જાજી શક્તિ, બુદ્ધિ, ચાતુરી, હોશિયારી હોય છે ને, એ પાછા એ બધી શક્તિઓ કોકને સુધારવામાં જ વાપરી કરે છે, એટલે ઘર આંગણે બધી ખોટો એમનામ રહી જાય છે. અને ઘણાને તો બુદ્ધિ, હોશિયારી, ચાતુરી બિચારાને ભગવાને જ આપી હોતી નથી, એટલે એ બિચારા હું હવે પોતાના દોષો ટાળી શકે એની ઉપર તો એટલી પ્રભુની કૃપા ઓછી છે. પણ જેને ભગવાને સમજણ, અક્કલ, ચાતુરી, હોશિયારી કંઈ આપ્યું હોય ને, તો એણે તો બહુ મોટો પરમેશ્વરનો પાડ માની એ બધી બુદ્ધિનો ઉપયોગ પોતાના દોષો ખોળવાને ટાળવામાં લગાડવો, કોકના દોષો ખોળવામાં ટાળવામાં ધંધે લગાડવો નહીં, તો બહુ મોટું કામ થાય. આ બાદ દિમાગ મેં ક્રોધ ન કરવો, શુકલજી બોલ્યા. ચાલો બીજું, સદાય વિનયે યુક્ત રહેવું. આનું મૂળ સમજણમાં છે, ક્યારેય ભૂલથી પણ પોતાના મુખથી મિથ્યા વચન બોલવું નહીં. ક્યારેય ભૂલથી પોતાના મુખથી મિથ્યા વચન બોલવું નહીં, આનું મૂળ સમજણમાં છે. ઘણા ખોટું બોલવામાં જ ફાયદો માને છે અને ઘણા ખોટું બોલવામાં બહુ નુકસાન માને છે. આ સમજણી ઉપર જ છે બધું, આખી વાત બધી સમજણી ઉપર. હે વર્ણી, હવે તમારે 8 પ્રકારે નારીનો ત્યાગ રાખવો. ગ્રામ્ય વાતો મુખે બોલવી નહીં, વિષય સંબંધી વાતાઓ કરવી નહીં અને કાને સાંભળવી નહીં, નૃત્ય અને તેવા જ વાજિંત્રો ક્યારેય આંખે દેખવા નહીં, આ બ્રહ્મચારીનો ધર્મ છે. અને કાને સાંભળવા નહીં, જે સુગંધી તેલ આદિ પદાર્થ હોય તે પોતાના અંગો ઉપર ચોળવા નહીં. સમજાણો, આ બ્રહ્મચારીનો ધર્મ છે. તમારે ગ્રસ્તને બાદ નથી આ એકેય વાતમાં, હો હમણાંની આવી એમાં. પગથી પગને ઘસીને ધોવા નહીં, બ્રહ્મચારીનો ધર્મ. તેમજ પગને વધારે ઘસીને અમસ્થા પણ ધોવા નહીં. પોતાના ગુરુની આગળ ઊંચે આસને ક્યારેય થોડી વાર પણ બેસવું નહીં, આ તો બધાયનો ધર્મ છે અને બ્રહ્મચારીનો છે. ઊંચે આસને પોતાના ગુરુ આગળ થોડી વાર પણ બેસવું નહીં. મોટા કોઈ માણસ આવે ને આપણે બેઠા હોય એ બધા, તો એને આવ્યા જાણીને ઉઠી જવું, આદર આપવો, આ બધા વિવેક વિનય છે. નહીતર આપણો છે ને એને પ્રત્યે જે ભાવ છે એ નથી એવું થઈ પડે. માટે આ બધી ઉપલી જે વિવેકની રીતભાત છે એને પણ આપણે અનુસરવી પડે, તાકે કોઈને આપણા સદભાવ પ્રત્યે, નિષ્ઠા પ્રત્યે શંકા ઊભી ન થઈ જાય. સમજાણો, આમ વાત છે. વધારે દાંત ઘસવા નહીં. હા, આ બધાને લાગવું પડે, પેઢા સોલાઈ જાય ને કામ. કેશ ગૂંથવા નહીં, આ બ્રહ્મચારીનો ધર્મ છે અને અમારે તો છે જ નહીં. અને જમીન ઉપર અક્ષરો લખવા નહીં. હા, યોગ્ય સમય વિચારીને માથાના કેશ ઉતરાવવા. દારૂ અને માંસનો સ્પર્શ પણ કરવો નહીં. બળદના વાહનમાં ન બેહવું, બળદગાડે ન બેહવું, ટેક્સીમાં વાંધો નહીં, દર્પણમાં મોઢું જોવું નહીં. લ્યો, આ બ્રહ્મચારીના ધર્મ છે. ને આભલામ મોઢું જોવાય નહીં, અને મોઢું જોવું હોય તો પાણીમાં જોવાય, ક્યારેક જરૂર પડી હોય તો. કોઈની નિંદા કે દ્રોહ કરવો નહીં, આ તો બધાને લાગુ પડે છે. કોઈની નિંદા કે દ્રોહ કરવો નહીં. પગમાં પગરખા પહેરવા નહીં. કોઈ પણ જંતુની હિંસા જાણી જોઈને મન, કર્મ, વચનથી ન કરવી. બોલો, કઉ પ્રકાર કી મુક્તિહિતા. બહુ સરસ વાત આવશે, આત્મઘાત નહીં કરવાની. અને એ તો આપણને બધાને લાગવું પડે છે, આત્મઘાત ન કરવો. આ બધા ધર્મ છે, અદ્ભુત વાત છે. પણ કાલ જ્ઞાનોદય મેગેઝિનમાં આવ્યું કે ઉદ્ધવજીના પિતાનું નામ દેવભાગ હતું, માતાનું નામ કંસા હતું. અને ભગવાન કૃષ્ણના પિતા વસુદેવના હગ્ગા નાના ભાઈ દેવભાગ, એટલે વસુદેવ અને દેવભાગ બે હગ્ગા ભાઈ, એટલે ઉદ્ધવજી અને શ્રી કૃષ્ણ બે કાકા બાપાના ભાઈઓ થાય. લ્યો, એટલે ઉદ્ધવજીને શ્રી કૃષ્ણ એના દાદાના દીકરા થાય, મોટા બાપાના દીકરા, એટલે આવી રીતે બે ભાઈઓ હતા. અને ઉદ્ધવજી ભગવાનના મહાન ભક્તો હતા અને ભગવાને એને પાત્ર જાણીને પોતાનું જ્ઞાન આપીને પ્રભાસપાટણમાં દેહોત્સર્ગ કર્યો. અને એ ઉદ્ધવજીએ જ્ઞાન ધારણ કરીને ધરતી ઉપર વિચરણ કરી 20,000 લોકોનો ઉદ્ધાર કર્યો, રાજાઓનો જ્ઞાન આપ્યું. અને દુર્વાસાના શાપથી ભગવાને ઉદ્ધવજીને બાકાત રાખ્યા યાદવા સ્થળીમાંથી. ભગવાને પોતે શાપ લીધો, પેલો સામ પેટે તાહણું બાંધીને મશ્કરી કરીને એમાંથી, અને ભગવાને ઉદ્ધવજીને છોડાવી દીધા અને પોતાનું જ્ઞાન ઉપીને ધરતી ઉપર રાખ્યા. પછી એ ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં ગયા, ન્યા રહેતા હતા, ત્યાં ફરીને પાછા દુર્વાસાનો શાપ થયો અને ધરતી ઉપર આવ્યા. તે રામાનંદ સ્વામી થયા. અને એ રામાનંદ સ્વામીના ભગવાન આ જન્મમાં શિષ્ય થયા. જોયું, પહેલા જન્મમાં એમના મોટા બાપાના દીકરા થયા હતા, બે ભાઈ હતા, આ જન્મમાં પાછા ગુરુ શિષ્ય થયા. અદ્ભુત વાત છે ને, ઓ જન્મમાં બંને ક્ષત્રિય છે, આ જન્મમાં પાછા બ્રાહ્મણને ઘેરે આવતી રહે, પાછા વળી કોઈક બીજા ઘેરે આવતી રહે. આવી રીતે આ બધા જન્મો અને આ બધા સંબંધો આપણી ભારતીય સંસ્કૃતિમાં વૈદિક પરંપરામાં દેખાય છે. બીજા બધા ધર્મો કોઈક પૂર્વજન્મને માનતા નથી. ઘણું બધું વિદ્વિધ જ્ઞાન છે, પણ આપણે તો આ બધું માનીએ છીએ. અત્યારે પૂર્વજન્મ વિશે વિજ્ઞાન પણ સંશોધન કરી રહ્યું છે. એમાં ઘણાને તો એ વાત મનાણી છે કે આત્મા અજર અમર છે ને સત્ય છે ને એને દેહ બદલાય છે. ઘણા તેવું માને છે કે માણસ જન્મે એટલે જન્મ, મરે એટલે મરી ગયો. તો ઉદ્ધવજીના માતાનું નામ કંસા અને પિતાનું નામ દેવભાગ. હવે શુકલજી ગોર ગુરુ ઘનશ્યામ વર્ણીને વાત કરે છે.
એજી કોઉ પ્રકાર કી મુક્તિ હીતા, કોઉ પ્રકાર કી મુક્તિ હીતા, આત્મઘાત મે રહેના બીના, આત્મઘાત મે રહેના બીના, કરનો નહીં કોઉ વાર કુસંગા, કરનો નહીં કોઉ વાર કુસંગા, જેહિ કરી કે હોવે ધર્મ ભંગા, જેહિ કરી કે હોવે ધર્મ ભંગા, ધર્મ સમ સુખકારી ન કોઉ, ધર્મ સમ સુખકારી ન કો, ધર્મ સમ સુખકારી ન કો, વરતનો તાવે તત્પર હો, વરતનો તાવે તત્પર હો, ભૂમિ પર રૂકા સાકે ઠામા, આત્મઘાત મે રહેના બીના, આત્મઘાત મે રહેના બીના,
કોઈ પ્રકારે મુક્તિની આશાએ પણ આત્મઘાત કરવો નહીં. આત્મઘાત કરવાથી હંમેશા બીવું, વિચાર સુદ્ધા ન કરવા મરવાના, કોઈ દી ન કરવા. ભગવાને મનુષ્યતન આપ્યું છે એને આપણે પોતે આપણી જાતે પાડી દેવાય નહીં, એટલે એના વિચારોય ન કરાય. દુઃખ આવે ધીરજ રાખી સમય વિતાવાય, કાયમ કોઈને દુઃખ રહેતું નથી. આજ નહીં તો કાલ જરૂર સુખના દાડા આવશે એમ આશાવાદી રહેવું, થાકી જવું નહીં, હિંમત હારી જવી નહીં, જિંદગી તો આવી જ છે, આમાં તો બધું હોય જ. ક્યારેય કોઈ પણ પ્રકારનો કુસંગ કરવો નહીં. કુસંગના બહુ પ્રકારો છે, ક્યારેય કુસંગ કરવો નહીં. જેહી કરી કે હોવે ધર્મ ભંગા, કારણ કે કુસંગ કરવાથી ધર્મનો ભંગ થઈ જાય છે, ધર્મમાં રહી શકાતું નથી. કુસંગનો એ પ્રતાપ છે કે માણસને પોતાની મર્યાદાથી વિમુખ કરી નાખે, ધર્મ નિયમ સદચારિત્રથી વિમુખ કરી નાખે. માટે કુસંગ ક્યારેય કરવો નહીં. કુસંગ એને જ કહેવાય કે જે પોતાને ધર્મ ભક્તિમાંથી પાડે, નિયમ ધર્મમાંથી પાડે, સદાચારમાંથી, સત્યમાંથી, યોગ્યતામાંથી આપણને જુદા કરી દે. માટે એ ન કરવું, બસ એનું જ નામ કુસંગ. ધર્મ સમ સુખકારી ન કહું, મસ્ત સૂત્ર આવ્યું. ધર્મ સમ સુખકારી ન કહું, ધર્મ જેવું સુખકારી વિશ્વમાં કોઈ નથી, મનમુખી જેવું દુઃખદાયી જગતમાં કોઈ નથી. સ્વચ્છંદીપણું મહાદુઃખકારી છે, મનમુખીપણું મહાદુઃખકારી છે. ધર્મમાં રહેવું એ જ પરમ સુખકારી છે. આ વાત આપણા મગજમાં આપણે સારી રીતે બેસાડી દેવી જોઈએ, તાકી કોઈ દાડો મનમુખીપણામાં માલ માનીએ નહીં, સ્વતંત્ર સ્વચ્છંદી થઈ જવામાં આપણે ક્યારેય સારું માનીએ નહીં, એવી રીતની આપણી સમજણ ઊંડે સુધી બરાબર સેટિંગ ફિટિંગ વાળી થઈ જવી જોઈએ. આ કથા સાંભળતા સાંભળતા ધર્મ સમસુખકારી ન કહું, વર્તનો તામે તત્પર હોવું. માટે ધર્મમાં તત્પર થઈને વર્તું, અને ભૂમિ ઉપર કે કાંસાના વાસણમાં ક્યારેય નિષ્કામ વ્રતધારીએ જમવું નહીં. આવી સરસ વાત કરી. કાથો ચૂનો અને નાગરવેલનું પાન ખાવું નહીં, જુગારને દૂરથી તજી દેવો, ગાંજો ભાંગ મફર અને અફીણ આદિ જે જે વ્યસની કેફી પદાર્થો છે તે ખાવા પીવા નહીં, તજી દેવા. આવું તો ઘણું બધું આપણને લાગુ પડે છે, માત્ર બ્રહ્મચારીના ધર્મ નથી, આપણા માલિકો લાગુ પડતા આપણે લઈ લેવા. ઓકે, હા, જાય નહીં બધું બ્રહ્મચારીને ખાતે. દેવતા, તીર્થ, વિપ્ર, ગાય, સાધુ, સતી અને મહત્વપૂર્ણ સશાસ્ત્ર, આટલાની નિંદા ક્યારેય પોતે કરવી નહીં. સાંભળ્યો? આમ તો નિંદા જ ખરાબ વસ્તુ છે, પણ એમાંય કરવા ને ટેવ હોય તો બીજી ચીજી કરજો, પણ આટલાની તો કોઈ દી કરવી નહીં. નિંદા કરવાની ટેવ હોય ને એને એક ફાયદો છે, જો પોતે પોતાના દોષોની નિંદા એ સડી જાય ને ઉડી અને અંગ કરી લે ને તો એને બહુ સારું. નિંદા કરવાની જેને ટેવ હોય ને, વાંકું બોલ્યા વગર રહેવાય જ નહીં કોઈને, તો એને માટે આ ઉપાય બહુ સરસ. રોજ પોતે વાંકું બોલવું, પણ પોતાના સ્વભાવનું, પોતાના ઇન્દ્રિયોનું, પોતાના દેહની નિંદા કરવી, જાત જાતની નિંદા કરવી, પોતાની નબળાઈની નિંદા કરવી રોજ કરી લેવી, એટલે કોકની થાય નહીં, હાઈ રિપીટ કરી લીધી હોય એટલે શાંતિ થઈ જાય, અંગ કરી લેવું, સમજા? બહુ સારું. આ સ્વભાવનો ઉપયોગ કર્યો કહેવાય. પણ ભોગની નિંદા કરવી નહીં. નિંદા કરવાની ટેવ હોય તો આપણામાં ક્યાં નિંદા કર્યા જેવું ઓછું છે? ત્યારે પછી ધબધબાવો ને મારા બાપા. અને સાંભળો, કોઈ નિંદા કરતો હોય તો તે સાંભળવી નહીં, કોઈ કોકની કાપતો હોય તો બહુ રસ ન લેવો, હા હું કરીને સડી ન જવું. હે હરે, બ્રહ્મચારીની રીત ચિત્ત દઈને સાંભળો, જેમ ગુરુ કહે તેમ હેતથી કરવું. લ્યો, આ વળી બહુ અદ્ભુત વાત કરી નાખી. જેમ ગુરુ કહે તેમ બહુ હેતથી કરવું. કોપીન, મુંજની કટી મેખલા, દંડ કમંડલું, જનોય, મૃગચર્મ અને ભિક્ષાપાત્ર, આટલાને ક્યારેય તજી દેવા નહીં. જોયું? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠવાના છે. આટલાને ક્યારેય તજી દેવા નહીં. ક્યાં હું ભાર એમ. હવે જો, સ્નાન, સંધ્યા, ગાયત્રી નો જપ, ઓમ, ભણવું ભણાવવું એને સ્વાધ્યાય કહેવાય. દેવ અને પિતૃનું તર્પણ એને તર્પણ કહેવાય. એટલા કર્મ અને શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા આટલા નિયમિત રોજ કરવા અત્યવર્ણીનો ધર્મ છે. લ્યો, સ્નાન એક, સંધ્યા બે, ગાયત્રીનો જપ ત્રણ, હોમ ચાર, ભણવું ભણાવવું સ્વાધ્યાય પાંચ, પછી દેવ પિતૃનું તર્પણ છ, અને શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા હાથ. આ હાથવાના પાસે એને રોજ કરવાના હો, આ રોજ કરવાના, એમ વર્ણિનો ધર્મ છે. અને નિત્ય નિરંતર શ્રી કૃષ્ણ ભગવાનની નવ પ્રકારે ભક્તિ કરવી, આ પ્રમાણે ગુરુદેવે બ્રહ્મચારીના ધર્મની રીતિ કહી. ત્યારે વર્ણી નાના એવા બાલ ઘનશ્યામ બાઢમ બાઢમ એમ બોલ્યા. એટલે તમે કહો છો એ સાચું છે, હું એ પ્રમાણે કરીશ. હવે નાના એવા ઘનશ્યામ બાઢમ બાઢમ બોલે ત્યારે ત્યાં બેઠેલા બધાને આનંદ બહુ થતો, ભગવાનની વાણી સાંભળીને, એમનો વિનય જોઈને, પ્રભુનું મુખ જોઈને દર્શકો ખુશ ખુશ થઈ જતા. બોલો, વાહ, કેટલું સુંદર શ્રીહરિ સરળતાથી બોલ્યા એમ હવને અહોભાવ થતો. પછી અગ્નિને પ્રદક્ષિણા કરાવીને શ્રીહરિને ભક્તિ માતા પાસે ભિક્ષા લેવા મોકલ્યા કે ઘનશ્યામ જાઓ માં પાસે ભિક્ષા માગી આવો, પહેલાં અગ્નિને પ્રદક્ષિણા ફરો પછી હવે જાઓ. જ્યારે માતા પાસે ભિક્ષા માગી ત્યારે તેમણે આનંદોલ્લાસથી ભિક્ષા આપી, રાજી થઈ. મોટા ભાભી સુવાસની બાઈએ પણ હેતથી ભિક્ષા આપી. પછી ભાભી પાસે માગી, ભાભી પણ માતા સમાન છે, એમની પાસે માગી. એમણે પણ બહુ રાજી થઈને હસતે મોઢે બ્રહ્મચારી થયેલાની જે દેયરને ભિક્ષા આપી, તે ભિક્ષા લઈ અને વર્ણી આવ્યા અને ગુરુ આગળ ભિક્ષા મૂકી. પછી ગુરુની આજ્ઞાથી તે જમ્યા. પછી ગુરુએ કીધું કે જમો, થોડુંક કાઢી આપ્યો, કાટલું જમો, પછી એટલું જમ્યા. અને પછી ગુરુએ કીધું કે હવે કાશીએ ભણવા જાઓ, લ્યો આટલી આ સામગ્રી હારે લઈ જાઓ. લઈ જવાની સામગ્રી આપી અને કાશીએ ભણવા જવાનો ઉપદેશ આપ્યો. સામગ્રી શું આપી? તો દંડ, કમંડળું, મૃગચર્મ, વિશાળ કટીમેખલા, તુલસીની માળા, માતાએ જે ભાતુ, બરફી, પતાસા અને પેંડા વગેરે આપ્યું હતું તે આ લઈ જાઓ. હો, પીળા રંગનું અંગરખું આપ્યું, મસ્તકે પાઘડી ઘાટની ટોપી પહેરવા આપી, હાથમાં ખાખરાનો દંડ આપ્યો, તેની સાથે બાંધેલું ભાતું, દંડારે ભાતું બાંધ્યું. આ બધું લઈને બ્રહ્મચારી કાશી ભણવા જવા માટે તત્કાળ હાલતા થયા. અને એ જે ઝડપથી કાશી જવા ભાગે એને બળવો દોડાવ્યો કહેવાય. પછી ભાગે જ ભાગીને કાશી જ વયું જવાનું, નિયમ આવો, હાથમાં નહીં આવવાનું, ને બાર વાર ભણીને પાછું આવવાનું. આ આપણી સંસ્કૃતિ છે. લ્યો, નીકળશે ઘર શું પૂરી છે બારા, નીકળશે ઘર ને પૂર ની બહાર નીકળી જાય, અરે પીછે ન ફરનો કરી નિર્ધારા, નક્કી કર્યું છે ફરીને પાછું કોઈ દે આવવું નથી. આયસો નીચે કરી ચલત ભયે, સંબંધી કી માયા દૂર કીએ, સંબંધી કી માયા દૂર કીએ, નીકળશે ઘર શું પૂરી સે બારા, નીકળશે ઘર શું પૂરી સે બારા, પૂરી સે પૂરી સે બારા. જાય દોડ્યા બટુક બ્રહ્મચારી અને મામાને એમ થયું ગયા ગયા. વિશ્રામ મામા વર્ણીને પાછા લાવવા એમની પાછળ બરાબર દોડ્યા, ઘણું જોરથી દોડ્યા, પણ પહોંચી શક્યા નહીં. દૂર પાછળ રહ્યા રહ્યા પછી પોકાર કર્યો, રોવા માંડ્યા ને રોતા રોતા બોલ્યા, વર્ણી કુમાર પાછા વળો, વર્ણી પાછા વળો. તોય વર્ણી પાછા વળ્યા નહીં. મામાને મનમાં એમ થયું ભારે કરી. પછી મામાને એમ થયું કે હવે કહેવું હું. પછી મામાએ એમ કીધું કે ઘનશ્યામ માતા પિતાની સેવા કરો, મારી આટલી વિનંતી છે, તમારા વિયોગે ધર્મ ને ભક્તિ જીવી નહીં શકે. હે ઘનશ્યામ, સાંભળો, મામાનું વચન સાંભળો, માતા પિતાની ખાતર પાછા વળો. આમ વાત કરી ત્યારે ઘનશ્યામને એમ લાગ્યું કે મામાની વાતમાં કાંઈક તથ્ય તો છે. ઘનશ્યામ ઊભા રહી ગયા, મામાનું વચન દિલથી માન્યું, ઊભા રહ્યા. ત્યાં મામા આંબી ગયા. તરત જ મામાએ હાથ પકડીને વર્ણી શ્રીહરિને ખભે બેહાડી લીધા અને દોડતા દોડતા પાછા આવ્યા. મામાને અત્યંત હેત થયું. હો હા, તેથી જ તેમને ખભે ઉઠાવી લીધા અને માતા પિતાની સેવા કરવા માટે ઘનશ્યામ અને પિતાને ઘેર લાવ્યા. ઘનશ્યામ ફરીને ઘેર આવ્યા, માતા પિતા એમનું મુખ જોઈને વારંવાર હેતથી ભેટી પડ્યા, વારંવાર ભેટી પડ્યા, મુખ ચૂમવા લાગ્યા અને તેથી તેમના હૃદયમાં શાંતિ થઈ, નહીતર એવો ઉતાપ થઈ ગયો હતો કે ન પૂછો વાત. સંબંધીઓને બધાને ઉતાપ થઈ ગયો હતો, કેમ જે ભગવાનમાં તો આખી અયોધ્યાને હેત હતું. જીતને સગે સંબંધી તીતને સો આય દોર કર, દૂર ગયે સુની ભય અંધી, મિલત પરસ પર સબ હિતે હી.
દૂર ગયે સુની ભય અંધી,
ભલે ભલે
બેઠે
સંબંધી ઘેરી, ભલે આયે ઘનશ્યામજી તુમ. અરે યું કહત ફેરી ફેરી, યું કહત ફેરી ફેરી, ન આય પ્રાણ ન રહત કહું. અરે ન આય પ્રાણ ન રહત કહું, ન રહત કહું. જોયું, સાંભળ્યું, બધા સંબંધીઓ ઘેરી વળ્યા અને બધાએ દોડીને ભેગા થઈ ગયા અને ઘનશ્યામ દૂર ગયા છે એવી વાત સાંભળી હતી ને તો એમને અંધારા આવી ગયા હતા. પણ ઘનશ્યામ પાછા આવ્યા એટલે બધો વિયોગ ટળ્યો અને બધા ઠેકડા માંડ્યા મારવાની, એકાબીજીને ભેટવા માંડ્યા, ઉત્સાહ થઈ ગયો. અને પછી ઘનશ્યામ ફરતા ઘેરીને બેઠા અને એમ બોલ્યા, ભલે આયે ઘનશ્યામ તુમ, ભલે આયે, ભલે આયે ભૈયા, ભલે આયે, સારું કર્યું તમે આવ્યા ઘનશ્યામ, સારું કર્યું તમે આવ્યા. યું કહત ફેરી ફેરી, વારંવાર એમ માંડ્યા બોલવા. અને પછી એમ કીધું કે ઘનશ્યામ, તમે ન આવ્યા હોત ને તો અમારા પ્રાણ રહેત નહીં અને ધર્મ ભક્તિ તો નક્કી મરી જાત. ભલે આયે તુમ હમહી જીવાવા, અમૃત દ્રષ્ટિ આઈ બરખાવા, સજીવન ભયે હમ તુમ હી આયે, પરસ્પર બોલત હર ખાયે. જેટલા સગા સંબંધીઓ હતા એ બધા દોડીને આવી ગયેલા હો અને કહે છે કે તમે આવ્યા ને એ તો અમને જીવાડવા આવ્યા છો, ભલે પધાર્યા, ભલે પધાર્યા. એ આવીને તમે અમૃતની વૃષ્ટિ કરી, વૃષ્ટિ તમે આવ્યા તેથી અમે સજીવન થયા છીએ, એમ પરસ્પર બોલીને સૌ હરખાયા. હળીમળીને સૌ બેઠા, બધાની વચ્ચે ઘનશ્યામ બેઠા. એટલો બધો બધાને આનંદ થયો કે ન પૂછો વાત. અને પછી તો મનમાં પ્રેમ લાવીને સૌ રીમ્યા, હો રાસ રીમ્યા છે, નાચ્યા કૂદ્યા, આનંદ કર્યો. અને પછી બધા ભેળા બેસીને જીમ્યા અને રમ્યા, જીમ્યા કહેવાય. પછી આવેલા મહેમાનો પોતાને ગામ જવા રજા માગે છે, હવ તૈયાર થયા છે, ધર્મદેવ હવને રજા આપે છે. જનોઈનો બધો વિધિ પૂર્ણ થયો, સૌ જય હો, જય હો, જય જય એમ બોલતા બોલતા હવને ગામ ગયા. સરયું પારીણ વિપ્રો અપાર છે, ઘણા તો મોટા ધનાઢ્ય છે, કઈ નાના એવા નહીં. એસો સૂત્ર વિધિ કીએ ન કોઈ, સર્વોપરી યહ ભયે સોઈ, એસે પરસ પરસ બોલત બાની, સરાહત અતિશય હિત આની. એ બધા મોટા મોટા સરયું પારીણ વિપ્રો પોતાને ઘેર જાતે જાતે એમ બોલ્યા કે આવો જનોઈનો વિધિ ક્યાંય જોયો નથી, આ તો સર્વોપરી મહોત્સવ થયો. હ આ તો સર્વોપરી કહેવાય ભાઈ, એમ પરસ્પર બધા વાણી બોલતા બોલતા અતિશય ધર્મદેવ ઘનશ્યામને વિશે હેઠ લાવીને વખાણ કરતા કરતા પોતાને ગામ ગયા. ધર્મદેવે વિપ્રોને પુષ્કળ દાન આપ્યા, વસ્ત્રય બહુ આપ્યા, ઘરેણાય થોકબંધ, હોનું આપ્યું બોલો અપાર, હાથી કેટલાય આપ્યા ને ઘોડા કેટલાય આપ્યા ને રથ જેવા વાહનો આપ્યા, તે તો પ્રત્યેક વિપ્રને એક એક આપ્યું, બધા બ્રાહ્મણને એક હાથી એક ઘોડો એક રથ, જેટલા બ્રાહ્મણ આવ્યા તેટલે. અહો પ્રભુ હોય ને શું ન હોય, ભગવાન હોય ને રિદ્ધિ સિદ્ધિ ને બધું જ હોય છે. સોનાના સારા કળશ કરાવ્યા, સોનાના લોટા, અને તે અપરંપાર લાણાના રૂપમાં વેચ્યા, લાણું કર્યું, જે આવે એને સોનાનો લોટો આપે. હો ભાઈ ભાઈ, ધર્મદાદા ને ભક્તિ માતાની ઉદારતા જો, આવા ઉત્સવ કરતા ને આવા દાન દેતા એટલે લોકો છે ને મારીના અને બાપાના વખાણ ભાવ કરતા, એટલે ગામના અમુકને ઈર્ષ્યા થતી, પછી કાલિદાસ જેવા હેરાન કરતા, બીજું કાંઈ નહીં, બળીત્રામાં હેરાન કરતા. આમ છે, હારા ઉત્સવ થાય ને આવા દાન દેવાય ને વાહ વાહ થાય, ત્યારે કોકને દુઃખ થાય તો એ ભાષા નિંદા ટીકા કરે, પત્રિકા છાપે, આમથી આમ કાગળ લખે કે તમારી મોટપને મહિમા કેમ બહુ વધી જાય છે, અમારો આમાં દબાઈ જાય છે, એવું બધું થઈ પડે. સમજ્યા, અદભુત કથા છે ભાઈ, અદભુત કથા છે. ખૂબ લાણું આપ્યું, પાર ના આવે એટલી બધી ગાયો પણ આપી, હંભારી હંભારી ને આપ્યું આ બધું, કોઈ રહી નથી જતા ને. અને ધર્મ ભક્તિના શિષ્ય અને શિષ્યાઓ જે હતા ને, અનંત પુરુષો અને સ્ત્રીઓ, એ આ મોકો જોઈ પુષ્કળ વસ્ત્રો ઘરેણાઓને લાવ્યા હતા, એનાથી એને શ્રીહરિની પૂજા કરાવી. જેટલી સ્ત્રીઓ હતી તે સૌએ ભક્તિ માતાની પૂજા કરી, અને જેટલા પુરુષો હતા એ બધાએ ધર્મદેવની પૂજા કરી. પરિવાર ધર્મ કે પૂજે હું સબ પ્રેમ કીને સેવ, અને બધોય ધર્મ પરિવાર પણ પૂજો. શિષ્ય આયે જીતને તાકું કરી અતિ પ્રીત, ભક્તિ ધર્મ જેવાયે સબ જૈસો જો ઉચિત. જેટલા કોઈ શિષ્યો આવ્યા હતા, શિષ્યાઓ આવી હતી, એ બધાને ધર્મદેવે ખૂબ સારી રીતે પ્રેમથી જમાડ્યા. જે રીતે ઉચિત હોય એ રીતે બધાને ખૂબ ભાવથી જમાડ્યા છે. લ્યો સમજો કેટલી અદ્ભુત વાત છે. અને જે શિષ્યો આવ્યા હતા તે પણ પોતપોતાને ઘેર ખૂબ સારી સારી ધર્મદેવની પ્રશંસા કરતા કરતા ગયા. બોલો અદ્ભુત આનંદ થયો. અને જ્યારે જાતા ત્યારે બધાય જય જયકાર કરતા જતા. આમ ભગવાન ઘનશ્યામનો અદ્ભુત યજ્ઞો પવિત મહોત્સવ થયો. ધર્મ દેવતે હી વાર અંગ સહિત હી વેદ ચહું, પુત્ર કુહી તકાર. પછી ઘનશ્યામજીને ભણવા બેહાડ્યા, વેદ ભણવા, અને ધર્મદેવ પોતે જ એમના ગુરુ થયા. અને બહુ પ્રેમથી ઘનશ્યામને અંગોએ સહિત વેદ ભણાવ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિતામૃત સાગરના પ્રથમ પૂર્વમાં શ્રીહરિને ધર્મદેવે વેદ ભણાવ્યા, એ નામે 51મો તરંગ થયો. કાલે 52મો તરંગ આવશે, શ્રીહરિનું તત્વચિંતન કાલે સવારે અને રવિસભામાં આપણે આ વાતની લાણી કરશું, બહુ મજા આવશે. લ્યો વાહ, સહજાનંદ સ્વામી મહારાજની જય.